श्रीमत् प्रभुं योग युतं निराशम् योगिन्द्रवर्यं च सुशान्तचित्तम् कामादिमुक्तं भवसिन्धुतारम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्य समाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् अज्ञानतामिश्र दिवाकरं वै परम तत्व परमात्मा स्वरूप इवा जय महाराज नु अस्थूल देह स्वरूप ये आपड़ा सौने माटे खूबज कारक छे। जो अपना जीवन में जय महाराज न मळ्या होत तो अपनी कई दशा होत, कई स्थिति होत। शरण मल्यू छे, शरणागते ब्या सनातनम भक्तियुक्तम तदाद्यम। जे कोई जय महाराज ने शरणे ओथ लेवा माटे आव्यो छे, ए सुरक्षित थई गयो। एना जीवन मा एने कोई भीक न रही, एने सुरक्षा नो किल्लो मळी गयो। जय महाराज नी कृपा ना किल्ला मा जे कोई आवी गयो शरण मा, ए निर्भय बनी जाय छे। एना जीवन मा कोई पण जात नी भीक रहती नथी। निर्भय नारायण नो वास, जान मळे बीजानी भीक, कोई नी भीक ना मळे। समर्थ नी ओत होय पछी बीवानु कोना थी। तो आम शरणागते ब्यह ज्ञानम जने ब्यह, शरणे आवेला ने प्रभु कईक साची समझ आपे छे। जे महाराज ने शरणे जे आव्यो एने जीवन जीववानी साची समझ आपे, कले जो आ प्रमाणे जीवजे तारु कल्याण थाय तो सुखी था। पण कोई साचु मार्गदर्शन जीवन नो मार्ग बतावनार कोई होये ज नहीं तो मानस रखड़ी पड़े, एनु जीवन रजड़ी जाए, वेरण थई जाए। तो जय महाराज ए अपना सौ नो आधार छे, अने ए आधार एज अपना माटे सुख शांति नो एक साचु साधन छे। परब्रह्म परमात्मा ना स्वरूपे ज जय महाराज पधार्या छे, अने सौना जीवन नी अंदर समझणनो दीवो प्रगटावे छे। जेना अंतःकरण मा समझणनो दीवो प्रगट्यो एना जीवन मा क्यारे अंधारू रहेतुं नथी। ए अजवाळा नी अंदर आनंद करतो, अंधारू होय तो भीक लागे ने। पण जेना अंतःकरण मा जेनी बुद्धि वृत्ति मा मन मा अजवाळू छे एने क्यारे कोई नी भीक ना लागे। मारे साथी बीवू, जय महाराज मारी साथे छे, हूँ जय महाराज नी नजीक एमनी साथे छु। दीवानी नजीक ज बैठा हीए तो एनो अजवाळू एनो प्रकाश मळवानो ज छे। दीवानी नीचे बेसीए, जय महाराज ना सानिध्य मां बेसीए, दर्शन करिए, नित्य नियम करिए, शांति थी स्मरण करिए, તો એમને એમની ઓથે એમની સાથે બેસતા જ આપણા જીવનની સુરક્ષા પરિપૂર્ણ થઈ. ઊંઘમાં બીક નહીં રાખવાની, બસ હું સુ છું ત્યારે મહારાજ મારી સાથે સદાય રહેજો. આવી રીતે મહારાજ મારી પ્રીતે રે, રોજ રાતે નિર્મળ ભાવે પ્રાર્થી પ્રભુને સુએ, મહારાજ તેના વિકાર હરશે અને રુદિએ રામ રહેશે. સતત ભગવાનનું સ્મરણ. તો અજ્ઞાનનો અંધારાનો દીવો અંધારું ઓલવી નાખી જ્ઞાનનો દીવો પ્રગટાવે ને જ્ઞાનનો પ્રકાશ આપે. પછી અણસમજને આવવું હોય ને તો ભાગી જાય, બીક લાગે એને. જ્યાં અજવાળાનો દીવો પ્રગટાવ્યો હોય ત્યાં અંધારું પગ મૂકી શકે ખરું? એની કઈ શક્તિ છે કે જ્યાં અગાડી દીવો પ્રગટ્યો હોય ત્યાં અંધારું બેસે તો ખરું? પ્રકાશ અજવાળાના એ માત્ર એના તેજથી જ એ બી જાય અને અગુનાશી જાય. એમ અજ્ઞાનનું ગમે એટલું અંધારું આપણા અંતઃકરણમાં બુદ્ધિમાં મનમાં હોય બધું જ જય મહારાજ પ્રકાશ સ્વરૂપે દીવા સ્વરૂપે આપણામાં આવીને બેસી ગયા. જય મહારાજના પ્રકાશનું કિરણ આપણા હૃદયમાં આવીને બેસી ગયું, બસ આવી ગયું અજવાળું. મન ક્યારે છે? હૃદયમાં. આત્મા ક્યારે છે? કે હૃદયમાં. તો પછી અંધકાર રહ્યો ક્યાં? મનની અંદર. મન જ્યાં સુધી અજ્ઞાનના અંધકારમાં છે ને ત્યાં સુધી હૃદયમાં બેઠેલો પરમાત્માનો પ્રકાશ પણ એને દેખાતો નથી. દિવસે સૂર્ય ઉગેલો હોય પણ ઘુવડ આંખો જ બંધ કરીને બેસી ગયું હોય તો એને અજવાળું ક્યાંથી દેખાવાનું હતું? ઘુવડ 100 વર્ષ જીવે ને તો એને અજવાળું દેખાય જ નહીં. રાત્રે જાગે અને દિવસ ઊંઘે. પૂછે 100 વર્ષે ભાઈ સૂર્ય જોયો કે ના ભાઈ? તો અજ્ઞાનના અંધકારમાં રોજ સુઈ રહેનારો માણસ એને જ્ઞાનના દર્શન ક્યાંથી થવાના હતા? જ્ઞાનનું અજવાળું ક્યાંથી મળવાનું હતું? આંખો બંધ કરીને સુઈ ગયો એટલે અંધારું જ નહીં. અજવાળું હોય ત્યારે આંખ ખોલે તો એને દેખાય કે આ અજવાળું પ્રકાશ, આનું નામ કહેવાય. આપણા વ્યામોહ, આપણી આસક્તિઓ એ એવી આપણને નિંદ્રામાં મૂકી દે છે, ઘેનમાં નાખી દે છે કે આપણા જ અંતઃકરણમાં આપણો જ આત્મા પરમાત્મા સ્વરૂપે બેઠેલો છે, છતાંય દેખાય નહીં. એને વાસનાઓ જ દેખાય, વૃત્તિઓ, એને વિકૃતિઓ જ દેખાય, વ્યસનો જ દેખાય. અંદર રહેલો પરમાત્મા એનું દર્શન સુદ્ધા ન થાય. કેમ? આંખ બંધ કરીને બેઠો. એટલે આંખ બંધ કરીને બેસે ગમે એટલી રોશની કરી હોય પણ એને તો અંધાર એમ કે ક્યુ છે? અંધારું જ છે, અજવાળું છે જ ક્યાં. પણ આંખ ખોલે તો ખબર પડે અજવાળું છે. ગુરુ મહારાજ બોધ આપે, જય મહારાજ સાચી સમજણ આપે, જીવવાની રીત બતાવે, છતાંય આંખ ન ઉઘડે, એમાં દોષ કોનો? એટલે ઓસરીના થાંભલે પેલા પગની આંટી મારી અને હાથની આંટી મારી, પછી બૂમો પાડવા માંડી, મને છોડાવો, બચાવો, આ છો થાંભલો મને છોડતો નથી. એટલે તું થાંભલા નથી છોડતો, થાંભલો તને નથી છોડતો, એ તો જો. એમ આસક્તિ અને અધ્યાસની અંદર આપણે આ જીવનમાં ઘણું બધું પકડી રાખ્યું છે અજ્ઞાનને કારણે, છૂટતું નથી. છૂટવા જઈએ તોય પણ આપણે એને છોડતા નથી. કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ આપણને બાંધ્યા નથી, પણ આપણે જાતે બંધાઈ જતા હોય છે પરિસ્થિતિને. એકની એક પરિસ્થિતિ હોય, બીજો માણસ ત્યાંથી ચાલ્યો જતો હોય જોઈને, અને બીજો માણસ જે છે ત્યાં બેસીને પોક મૂકતો હોય. કેમ? કે એ સ્થિતિમાં એ બંધાઈ ગયો છે, એ નીકળી શકતો નથી. તો આવી સંસારના વ્યવહારની પરિસ્થિતિઓ માણસને એવું બાંધી દે, જકડીને, કે એના કરતા તો નનામીમાં બાંધેલો ઢીલો હોય, નનામીમાં બાંધ્યો હોય ને એ ઢીલો હોય. પણ જીવનના બંધન છે ને, વ્યવહારના બંધન, એ માણસને સહેજ ખસવા ના દે. વ્યવહારને જુઓ, કોઈક સારો પ્રસંગ હોય પણ વ્યવહાર કે ત્યાં નહીં જવું તો મારી સાથેના સંબંધ કાપી નાખશે. ભલે સત્સંગમાં નહીં જવું તો ચાલશે, પણ જો એને ત્યાં પ્રસંગે નહીં જવું તો મારો વ્યવહાર કાપી નાખશે. એટલે વ્યવહાર એવા બાંધી દે છે, માણસને જકડી લે છે કે એને સારા કામ તરફ જવા જ ના દે, જવું હોય તો ના. અને મન પાછું એવું છે, મન સારા કામમાં બાંધા શોધે કે આજે આવું છે એટલે નથી જવું, આવતીકાલે આમ છે એટલે જવાનું નથી, રોજ બહાના શોધે. પણ પેલા ભૂંડની માફક ગંદકીમાં જવાનું હોય ને તો બધા જ કામ બહાના આગા પાછા મૂકી અને સીધો કીચડમાં પડતું મૂકે, અને એ કીચડમાં એ ભૂંડ નિરાંતે ઘસઘસાટું કે હાશ બહુ મજા આવી. જે કાદવનો કીડો હોય એને ફૂલ પર બેસાડીએ તે જીવે ખરો, એ મરી જ જાય. એને કાદવમાં જ એનું જીવન હોય, વિકૃતિઓ અને વાસનાઓ જ એને ભમાયા કરતી હોય, અને એમાં જ એટલો બધો લોલુપ થયો હોય એમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય. વ્યસનમાં ફસાયેલો હોય, પગ ઘસાતા હોય, રહેવાતું ના હોય, પીડા થતી હોય તો કહે છે ને મારું વ્યસન લાવો મારી જોઈએ છે. એક ભાઈને કેન્સરનું ઓપરેશન કરાયું મોડામાં, અને ડોક્ટરે રજા આપી ન હોય ને તો ત્યાં પાછો હજુ તો ઓપરેશનની ટ્રીટમેન્ટ ચાલતી હતી, પણ ડોક્ટર ના અચ્છા માનો ખાઈ લે, પાછો મડિકા નાખ્યો. પાછો ડોક્ટર કે આ શું કરું છું, તે સાહેબ એના વગર તો ના ચાલે. આ જીવનની આ રીત માણસ છૂટી નથી શકતો. એવો એવું વ્યસન હોય, એવો દુરાચાર હોય, કુવૃત્તિ હોય ને, તે માણસ એવો બંધાઈ ગયો હોય, એને છૂટવા ઈચ્છવું હોય, બહાર નીકળવું હોય તો બહાર ના નીકળી શકે, એવો ફસાય છે. એના વગર ચાલે નહીં, માથું પછાડે નહીં રહેવાય. ચાર વાગે એટલે ચા જોઈશે, માથું દુખે. તો આ બધી જીવનની વૃત્તિઓ જેને કહેવાય કે વ્યસન, એને છોડતા નથી, એ પોતે છોડી શકતો નથી. કેટલા એવા માણસ હોય છે, અને બધા ઘણા બધા એવું જીવન જીવે છે કે જેને કોઈ વ્યસન ના હોય, અને એક માણસ એવો છે કે વ્યસન છૂટે તો ના જીવી શકે. મારાથી નહીં રહેવાય, મારે જોઈશે. આ છે અજ્ઞાન. એને પૂછી ભાઈ તું જન્મ્યો અને મોટો થયો 10-15 વર્ષનો, ત્યાં સુધી કશું વ્યસન હતું, એના વગર જીવી શક્યો કે ના જીવી શક્યો? તે કે હા. તો હવે અત્યારે કેમ ના જીવાય? તો કે ના, હવે ના રહેવાય. અજ્ઞાનતા મિશ્ર, આ અજ્ઞાનનો અંધકાર, મનની નબળાઈ, આત્મબળ ઓછું, જેને કારણે એ અજ્ઞાનના અંધારામાં દુઃખી થયા કરતો હોય, દુઃખી થયા. પણ એ અજ્ઞાન રૂપ અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢવા વાળા એકમાત્ર આપણા સૌનું અશરણનું શરણ જય મહારાજ, એ આપણા ઈષ્ટદેવ, આપણા પરમાત્મા. જ્ઞાન સ્વરૂપ છે, તેજ સ્વરૂપ છે, સૂર્ય સમાન છે. દિવાકરમ ભાઈ, દિવાકર એટલે એ ભગવાન સૂર્યનારાયણના જે 1008 છે નામ સૂર્યનારાયણના, એમ એમાંનું આ એક દિવાકર એટલે સૂર્ય છે. જે મહારાજ સ્વયં દિવાકર છે, જે દિવસ કરે એનું નામ દિવાકર. સવારે 7 વાગે દિવસ કોણ કરે? સૂર્ય. સૂર્યનું નામ દિવાકર. તો જય મહારાજ પણ આપણા સૌના અંતઃકરણની અંદર જે શરણે આવ્યો, જે પાસે આવીને બેઠો, એના હૃદયની અંદર એની સમજણમાં અજવાળું ઉભું કરી. એટલે બેટા આ અજવાળું લઈને જા, વધારે બીજું તો શું આપવું, અવધૂત છે, ફક્કડ છે, જેની પાસે પોતાના પોતાની સુવિધાઓ નથી, અવધૂત વેશમાં એક કૌપિન વૃક્ષ નીચે તો તમને બીજી સગવડો કઈ આપે? આ સમજણ નીકળેતા જાઓ. આપણા ઘરમાં તો બધા વૈભવો હોય, બધા ભોગો હોય, પણ સમજણની સુવિધા આપણા ઘરની અંદર હોય નહીં. ઘરમાં શોધી કાઢજો, કોઈ કબાટમાં, કોઈ માળિયા ઉપર, કોઈ છાજલી ઉપર મૂકી હોય જડે, શોધજો ઘરની અંદર છે, બધી સુવિધાઓ છે, પણ સમજણનું અજવાળું કોણ કરે અંધારા, એ અંધારામાં. તો એક માત્ર જય મહારાજ ના સાનિધ્યમાં બેસીએ ને તો જે ઘરમાં નથી એ આપણને આવીને આપણા જીવનમાં જય મહારાજ આપણને આપશે. કે લે, કઈ નહીં તો આટલું તો લેતો જા. અગ્નિકુંડ માંથી માત્ર એક ચપટી પ્રભુતિ આપી દે, લે આટલી આટલી પ્રભુતિ લેતો જા, એમાં પણ એનું કલ્યાણ. પણ એ અજ્ઞાનને, આવા અજ્ઞાનથી ઉભા થતા દુઃખોને બહાર કાઢવા, એ અંધારાને ઓલવા વાળા એકમાત્ર દિવાકર સ્વરૂપ આપણા જય મહારાજ. ક્યારે એમનું શરણ ન તજવું, ક્યારે એમનાથી દૂર ન જવું, અને આપણા મન અને અંતઃકરણમાંથી એમને પણ દૂર ન જવા દેવા. સતત સ્મરણ હોય તો અંધારું થાય ખરું. રામ સુખદાસજી મહારાજ કે હે ભગવાન, મેં આપકો કભી ન ભૂલું, બસ ઓર કુછ નહીં ચાહીએ. 102 વર્ષની ઉંમરના હતા. હે ભગવાન, મેં આપકો કભી ન ભૂલું, બસ પતી ગયું, બધું જ આવી ગયું. ભગવાન ભૂલાય નહીં ને પાપ થાય નહીં. વિષ્ણુ સહસ્ત્રના મહાત્મામાં પેલું શ્લોક છે ને કે કુપથમ તમ વિજાનીયાત ગોવિંદ રહિતાગમમ. કુપથ કયો? ગોવિંદ રહિતાગમમ. જે માર્ગે ભગવાનને ભૂલીને જવાનું હોય એનું નામ કુપથ. કુપથમ તમ વિજાનીયાત ગોવિંદ રહિતાગમમ. સ્મૃતિમાં ભગવાન સાથે રહે ને તો એ આપણો સુપંથ. પણ ભગવાનને ભૂલીને જે માર્ગે જઈએ ને એ કુપંથ. બસ આટલું યાદ રાખવાનું. જયારે જયારે ભગવાન ભૂલાય ને, જયારે ભગવાન થી આપણે આઘા ભાગી જઈએ ને, ત્યારે આપણું આઈ બન્યું સમજી લેવાનું. ભગવાન શિવ રામને કહે છે કે પ્રભુ, આપ તો અમારા ગોવાળ છો, અમે આપની ગાયો છીએ, આપનાથી જરાય દૂર ન જઈએ એટલી અમારી પર કૃપા કરજો. અને કદાચ જો દૂર જઈએ જંગલમાં અને કોઈક શિકારી આવ્યો, કોઈક વાઘ આવ્યો, તો એ ગાયને મારી નાખશે. એટલે આપ અમને ગાયો સ્વરૂપે તમારી જોડે રાખજો, અમને ચરાવા અને ચરાવા લઈ જજો. શું ચરાવે? પાપ ચરાવશે, પુણ્ય ચરાવશે, સત્કર્મ ચરાવશે કે આ ખાઓ. પેલાના ખેતરમાં નથી જવાનું, ત્યાં દુરાચાર છે, અહીંયા જે છે ત્યાં જાવ. ના પણ હોટલમાં જવા જોઈએ ને, પીઝા તો ખાવા જ પડે, એના વગર ના ચાલે. તો એ ખેતર પેલું છે, તમારી બુદ્ધિમતિ ક્યારે સાફ નહીં રહેવા દે. જો મતિને સાફ રાખવી હોય, સદવિચારને અંદર સાત્વિકતા મેળવી હોય ને, તો બહારનું ખાવાનું છોડીને ઘરનું ખાતા શીખો. જે કઈ ખાવું હોય ઘરમાં બનાવીને ખાઓ. જે બહાર બનાવવા વાળો છે ને, એ કેવો બનાવતો હશે, કેવું બનાવતો હશે, ક્યાંથી લાવતો હશે, એની વિચિત્રતાનો પાર ન હોય. અને એ એ જોશે તો કાઉન્ટર પર જોશે, આરોગ્ય ઉપર નહીં જોવે. અને ઘરમાં બનાવેલી માએ બનાવ્યું છે તો જો માદા ના પડે એવું પેલું જોઈએ. વીણી વીણીને સાફ કરીને કચરો કાઢ નાખે, કઈક થઈ જાય તો. અને જે વેપાર વાળો છે કે બધું જોવાનો છે, અંદર થોડોક એસિડ નાખી દીધો, મોડામાં તમતમ થવા માંડ્યું, બહુ સરસ. આ દાળ પૂરી તો ખાવા જ જેવા છે. એસિડ નાખ્યો છે એટલે મોડામાં તમતમારું આવે છે, અને અંદર પેટમાં જઈને એ આંતરડાને કરશે શું? તો એ જે સ્વાદ છે ને, એ આપણા જીવનનું અજ્ઞાન છે કે જે આપણને નુકસાન કરવાનું છે. નુકસાનને નજર સમક્ષ રાખી પાપથી બહાર નીકળી જઈએ. કોઈ પણ આદત છે, આદતથી આપણા આરોગ્યને નુકસાન થવાનું જ છે. તો એ નુકસાનને સમજણ પૂર્વક સમજી લઈને એ કુટેવથી બહાર નીકળી જઈએ તો આપણે સાજા. પણ બજારનું જ ખાવાની આદત પડી હોય, ઘરનું ભાવે જ નહીં કે આ શું રોજ રોજ આનું આ બનાવવાનું ખાવાનું. આજના ટીનેજર્સની બહુ ભયંકર સમસ્યા છે, ઘરનું ખાવાનું ભાવતું નથી. અને ભૂલીને અજ્ઞાનમાં બજારનું ખાવા દોડે છે. અને એમની હવે પછી આવનારી જીવનની કેવી સ્થિતિ હશે એ તો પોતે સમજશે ત્યારે ખબર પડશે. તે જે બહારના સ્વાદ જે છે એ આપણું અજ્ઞાન છે, અને એનાથી ઉભું થનારું કોઈ પણ નુકસાન આરોગ્યનું કે અને પૈસાનું પણ આ મોંઘવારીમાં, તો એ આપણું અંધારું છે. સમજણ પૂર્વક કે બેટા ઘરનું ખાઈ લે ને, માં ઘરનું તમારા અંતઃકરણમાં દીવો પ્રગટાવશે, જો આવું ના ખવાય ને આ ખા. તે જે સ્વાદ કુટેવ અધ્યાસ માણસને દુખી કરે છે, અને એમાંથી કોઈક સમજાય આ વ્યસન છે, બહાર નીકળી જા, લે કંઠી બાંધી લે, આથી નિયમ લે કે વ્યસન નહીં કરું કે ખોટું કામ નહીં કરું, દુરાચાર નહીં કરું, તે સુખી. કેમ કે જે મહારાજ એને પાછો વાળી લીધો, એના જીવનનું કલ્યાણ થાય, એનું ભલું થાય, એ સુખી થાય. અને એટલા માટે એને નિયમ લેવડાવે, કઈ તમને દુખી કરવા માટે નિયમ નથી લેવડાવતા. અહીં નિયમ લેવડાયો હોય બહાર પછી પાછા એને થઈ જઈએ, એનાથી સુખી ના થવાય. જય મહારાજે તો તમને પાછા વાળી લીધા સુખી કરવા માટે, પણ તમારે સુખી ના થવું જ હોય તો તમારી હઠને ની આગળ બીજો કોઈ કશું ના કરી શકે. અજ્ઞાનતા મિશ્ર, આવો અણસમજનો અંધકાર માણસના જીવનમાં વ્યાપી ગયો હોય ને, તો ક્યારે બહાર નીકળી શકતો નથી, સુખી થઈ શકતો નથી. જય મહારાજનું સ્વરૂપ દિવાકર છે, જાજ્વલ્યમાન છે, જેમની પાસે જ્ઞાનનો પ્રકાશ છે. અને જ્ઞાનના પ્રકાશથી જ આપણે સ્વચ્છ છીએ, જાગતા છીએ. જેની પાસે જ્ઞાનનો પ્રકાશ નથી ને, એને ઊંઘતો જ સમજવાનો. અને ઊંઘમાં અજવાળું દેખાય ખરું? જો ઊંઘમાં અજવાળું દેખાય જ નહીં તો કુટેવોની અંદર સમજણનું અજવાળું ક્યાંથી આવવાનું હતું? એ પણ અંધારામાં જ. એટલે જે કઈ અણસમજ છે, એ અણસમજના અંધારાને દૂર કરવા વાળા સ્વરૂપ એ જય મહારાજનું છે, દિવાકરમ. અને જે સૂર્ય સમાન છે, એમની અગાડી અંધારું કે અજ્ઞાન આવી શકતું જ નથી. એને ભીક લાગે ત્યાં જઈશું તો આવી બનશે. જેમ દીવો પ્રગટેલો હોય ને, ગમે એટલું મોટું જંગલ હોય ને, અંધારું ઘોર જંગલ હોય અને આખું જંગલ અંધારાથી ભરેલું હોય, એટલી બધી તાકાત હોય, પણ જ્યાં એ જંગલમાં જ્યાં દીવો પ્રગટાવ્યો હોય ત્યાં એટલું બધું ભયંકર અંધારું, શક્તિશાળી અંધારું એ દીવાની નજીક આવી શકે ખરું? વિજય મહારાજ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનના સૂર્ય સમાન છે. જે એમને શરણે જાય ને, શરણાગતેભ્ય સનાતનમ ભક્તિયુતમ તદાદિ, શરણે આવેલાને જ્ઞાનનો પ્રકાશ આપે. પાસે આવીને બેસીશું, દર્શન કરીશું, સ્મરણ કરીશું, સ્થાનના વાતાવરણની અંદર બેસીશું, તો પણ બાપજી આપણને નિરાંત આપશે જીવનમાં. એમ લાગશે કે હાશ, મને કેટલો આનંદ, કેટલી શાંતિ મળી, આવી તો ક્યારેય નહોતી જોઈ એવી શાંતિ મહારાજને, જય મહારાજને શરણે આવીને બેઠો ને ત્યારે મળી ગઈ. શરણાગતેભ્ય જનેભ્ય દિવાકરમ વૈ વંદે સદા શ્રી ગુરુ સંત રામમ.